પંદરમા પાના પર છેલ્લી એક લાઈન,
પેજ નંબર 15 છેલ્લો પેજ. જ્ઞાન શું કામ કરે છે? વાતો કરે છે. જ્ઞાન બોલ બોલ કરે કરે શું? પ્રત્યક્ષણે પોતાની ચેતના કર્મ સાથે જોડાતી હોય, જો હોય તો ત્યાંથી છૂટી કરીને આત્મા સાથે જોડાવાનું કામ કરે છે તે જ્ઞાન. કર્મ સાથે જોડાવાનું કામ કરે તે અજ્ઞાન. ચૈતન્ય સાથે જોડાવાનું કામ કરે તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે એટલા વાંચ્યા હશે પણ બહુ કામમાં નહીં આવે, જ્ઞાન કામમાં આવશે. કર્મ સાથે એકતા કરાવનાર જે ભાવ તે અજ્ઞાન ભાવ છે. એ અજ્ઞાન ભાવને અંધકાર કહ્યો છે. પ્રાર્થના કરો છો ને કે તમસો માં જ્યોતિ ગરમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા આ ઊંડું અંધારું. ક્યું કર્મના ઉદયકાળમાં કર્મ નિમિત્તે ઉપસ્થિત થતા સંયોગો, એમાં ચેતનાનું જોડાઈ જવું તે છે ઊંડું અંધારું. હે ભગવાન, એ ઊંડા અંધકારમાંથી અમને જ્ઞાન પ્રકાશમાં તું લઈ જા. અમારું જોડાણ શુદ્ધ ચેતના સાથે થાય એવી અવસ્થામાં તું અમને લઈ જા. ભૂલ થાય, ભય અંધકારમાં લાગે, મોહ અજ્ઞાનમાં થાય, વ્યાકુળતા ક્ષોભ વિકલ્પો ક્લેશ અજ્ઞાનમાં થાય, મૂંઝવણ અને દ્વંદ્વ અજ્ઞાનમાં થાય. એમાં એકતા કરવાથી પદાર્થો વિપરીત જ જણાય, જે તેથી અથવા જે જેવા નથી તેવા એવા જણાય અને તેના પરિણામે અંદરમાં જે કંપન થાય તેને કહેવાય છે રાગ અને દ્વેષ. એ સ્થિતિ સંસાર પરિભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે. અંધકાર દૂર કરવા માટે ઉપાય છે. કારણ એક નાની ઘટના કહેતા હતા, ગુફામાં ઘણું અંધારું હતું. થોડા યુવાનો આદિવાસીઓ ત્યાં આવ્યા, કુદાળી તગારા પાવડા લઈને અંધારું તગારામાં ભરી બહાર ફેંકવા લાગ્યા. સાંજ સુધી મહેનત કરી પણ અંધારું ઓછું ન થયું. હવે શું કરું? એટલામાં કોઈ ડાયો માણસ આવી ત્યાંથી નીકળ્યો. તેણે લોકોને પૂછ્યું કે તમે આ શું કરો છો? તેઓ કહે કે અંધારું અમારે કાઢવું છે પણ નીકળતું નથી. સવારથી મહેનત કરીએ છીએ, આ ખોદી ખોદીને કમર માખી વળી ગઈ છે. અમે અંધકાર ઉડે છે પણ અંધકાર ઓછો થતો નથી, તો અમે શું કરીએ? ડાયા માણસે ખિસ્સામાંથી બેટરી કાઢી અને સ્વિચ ઓન કરી તો અંધારું ગાયબ. આદિવાસીઓને આશ્ચર્ય થયું કે આપને ક્યાં જાદુ કિયા? અરે જાદુ નહીં, પણ અંધકાર દૂર કરવા પ્રકાશ જોઈએ, તેમ અજ્ઞાન દૂર કરવા જ્ઞાન જોઈશે. જ્ઞાન એટલે નિજવાસ, પોતાના સ્વરૂપમાં ઠરવું તેનું નામ જ્ઞાન, પોતાના ઘરમાં રમવું તેનું નામ જ્ઞાન. મહાપુરુષો અને સમ્યક ચારિત્રની પ્રક્રિયા કહે છે. મહાપુરુષો અને સમ્યક ચારિત્રની પ્રક્રિયા કહે છે.
સમ્યક દર્શનમાં હું આત્મ સ્વરૂપ છું તેવો અનુભવ થાય છે, ને આ અનુભવ થતાની સાથે બે કામ થાય. પહેલું કામ, દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. દેહ અને આત્મા એક થઈ શકતા નથી. જેમ તમે ગમે તેટલા કિંમતી કપડાં પહેરો પણ ચામડી અને કપડાં એક થઈ શકતા નથી. ગમે તેટલો ટાઈમ કપડાં શરીર પર રહે પણ શરીર જુદું અને કપડાં જુદા છે, તેમ ગમે તેટલો ટાઈમ આત્મા શરીરમાં રહે પણ આત્મા દેહથી જુદો જ છે. આ કહેવાની કે બોલવાની વાત નથી, પરંતુ આ સમ્યક દર્શનનો અનુભવ થાય ત્યારે દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. બુદ્ધિમાં ભલે સ્વીકાર્યું કે દેહ અને આત્મા એક જ છે, પરંતુ હકીકતમાં દેહ અને આત્મા એક નથી. તમે દીકરાના દીકરાને ખોળામાં બેસાડી રમાડતા હો ત્યારે આસક્તિ અને મમત્વને કારણે બોલતા હો છો કે આ મારો દીકરો છે, પરંતુ તમે બંને જુદા છો અને જુદા જ રહેવાના. સમ્યક દર્શન થતાં દેહ સાથે એકતા બુદ્ધિ ટળી ગઈ, એટલે બુદ્ધિમાં જે એકપણું છે તે ટળી ગયું. આજે દેહ અને આત્મા બંને જુદા છે પણ બુદ્ધિમાં એક માન્ય છે. બીજી મહત્વની વાત એ છે કે જેમ દેહ સાથે એકતા બુદ્ધિ ટળી જાય, તેમ રાગાદી જે ભાવ છે તેની સાથે પણ એકતા બુદ્ધિ ટળી જાય. આ રાગ દેખાશે અને અંદર રાગની ધારા ઉઠી છે તે પણ દેખાશે, અને રાગની ધારાથી અલગ પડીને તમે રાગને જોઈ શકશો. રાગના દ્રષ્ટા બનવું તે જ્ઞાનનું કામ છે, પરંતુ અત્યારે તો રાગની ધારા ઉઠી નથી કે તેમાં ભળ્યા નથી, રાગમાં ડૂબી જવાય છે. માખી તેલમાં પડે તો શું થાય? માખી જો સાકરના ગાંગડા ઉપર બેઠી હોય તો સ્વાદ પણ દે અને ઉડી જાય, પરંતુ માખી જો તેલમાં ઝંપલાવે તો ગઈ. આવી જ રીતે આત્મા રાગાદી ભાવમાં ડૂબી જાય છે. જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે રાગાદી ભાવથી જુદું થઈ રાગાદી ભાવને જોવે છે, કર્મની ધારામાંથી રાગની ધારા આવી, પરંતુ આ ધારામાંથી આ ધારા મારાથી જુદી છે એવો તેને અનુભવ કર્યો અને રાગની ધારા સાથે પોતે જોડાતો નથી. હવે જોડાવાના પરિણામે જે પ્રક્રિયા થવી જોઈએ એ પ્રક્રિયા બંધ થઈ, અને પ્રક્રિયા બંધ થવી એ મોક્ષનો ઉપાય છે, એ મોક્ષનો મોક્ષની સાધના.
કર્મ ભાવ જ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર જ્ઞાન સમ નાશય જ્ઞાન પ્રકાશ, આવી એક ઘટના સમગ્ર જીવનમાં થવી જોઈએ. બે ધારાઓમાંથી યથાર્થ ધારાનો સાધક સમ્યક નિર્ણય કરે અને શુદ્ધ સ્વરૂપમાં જો સ્થિર થાય તો સ્થિર થવાના પરિણામે કર્મ બંધાતા નથી. કર્મ બંધાય છે તે નિજવાસ થતો ન હોવાને કારણે રાગાદી ભાવ થાય છે તે પોતાના સ્વરૂપમાં સ્થિર ન થવાને કારણે થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવાના કારણે કર્મ બંધાતા નથી, અને કર્મ બંધાતા નથી ત્યારે સંસારનો સમગ્ર ભય એનો ટળી જાય છે, અને ભય ટળતા જીવનમાં પ્રગાઢ પ્રશાંત અવસ્થા આવે છે, અનુભવે છે. તેને પરમ કૃપાળુદેવ મોક્ષની અવસ્થા કહે છે. મોક્ષની જગ્યા માટે વિકલ્પ કરવાની જરૂર નથી. તમે 45 લાખ યોજનની સિદ્ધ શિલા પર ભૂલી જાઓ. અહીંથી 7 રાજ પ્રમાણ દૂર લોકના અગ્રભાવ પર કોઈ જગ્યા છે તે પણ ભૂલી જાઓ. એ તો સ્થળનું ભૌગોલિક વર્ણન છે, પરંતુ મોક્ષનો અનુભવ તો આ મનુષ્ય ગતિમાં જ અહીં થશે. મોક્ષનો અનુભવ આ દેહમાં રહીને થશે. જ્યાં સુધી મોક્ષનો અનુભવ ન થાય ત્યાં સુધી સ્થળ સંબંધિત મોક્ષની પ્રાપ્તિ આપણને નહીં થાય. એ સિદ્ધશિલા કેવડી મોટી છે, કેટલી લાંબી છે, અંદર જગ્યા છે કે નહીં, એવી ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી.
જ્ઞાની પુરુષોનું કહેવું છે કે સાધકને અહીંયા એવો અનુભવ થાય છે, પણ તે કેવી રીતે થાય? તેને બે કાર્યો કરવા પડે. એક, કર્મ ધારા તોડવી પડે અને આત્મા સાથે એની પોતાની ધારા જોડવી પડશે. તુકારામજીએ ગાયું કે કોણ સંગ જોડું કૃષ્ણા, કોણ સંગ તોડું. તેણે કૃષ્ણને પૂછ્યું કે હું કોની સાથે પ્રીતિ તોડું અને કોની સાથે જોડું? દેવચંદ્રજી મહારાજે ગાયું કે પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે. એ પર એટલે પૂદગલ અથવા તો જડ પૂદગલ અનંત છે અને તેના પ્રકાર પણ અનંત છે. તમારા ઘરમાં જેટલો સામાન વસાવ્યો છે તે બધાને એક જ શબ્દમાં કહેવું હોય તો જડ પૂદગલ છે તેમ કહો તો પણ ચાલે, પરંતુ તમે કહેશો કે આ સોફા સેટ, આ ફ્રીજ, આ પંખો, આમ ઘણી વસ્તુઓ છે, આ બધાનો સરવાળો એક શબ્દમાં કહેવો હોય તો કહેવાય પૂદગલ. સમગ્ર જગત જે દેખાય છે તે એક શબ્દ પૂદગલ માત્રમાં આવી જાય છે. પૂદગલથી બીજું કંઈ પણ નથી. પૂદગલ સાથે ધારા જોડી છે એટલે પ્રીતિ અનંતી પર થકી જોડી છે. પણ એટલે બીજું આત્મા સિવાય બીજું અને તેની સાથે પ્રીતિ જોડી છે. આપણે પ્રેમ તો કર્યો છે પરંતુ ખોટી જગ્યાએ કર્યો છે. એ ખોટી જગ્યા બદલવાની છે. તમે ખરેખર પ્રેમી થઈને જાન આપ્યો છે. લોકો પૈસા માટે જાન આપે છે. કૌરવ પાંડવ લડ્યા શાના માટે? જાન આપ્યો. શુદ્ધ યુદ્ધ થયું, હજારોને ખતમ કર્યા કોના માટે? કોઈ સત્તા માટે, કોઈ દેશ માટે, કોઈ રૂહ માટે, કોઈ પૈસા માટે? એમ જાન તો કુરબાન કરે છે, પણ શું વળ્યું? જડ માટે જાન આપ્યો, ઘરમાં ઝઘડા કેમ થાય છે? પૈસા માટે ને, પરંતુ ખાતું જુદું, પતિનું ખાતું જુદું, પત્નીનું ખાતું જુદું હોય અને બેંક મેનેજરને ભલામણ કરે કે મારું ખાતું અહીં છે તેમ કહેવાનું નથી. મેનેજર કહ્યા વગર રહે નહીં. આ કેમ થાય છે? તો પ્રીતિ અનંતી પર થકી એક પૂદગલ સાથે પ્રેમ કર્યો. પૂદગલ જગતમાં અનંત છે. દેવચંદ્રજી કહે છે કે આ પ્રીતિ તોડવી પડશે, તોડવા માટે સાહસ કરવું પડશે. આ પ્રીતિનો ઢાળો તોડવો મુશ્કેલ છે. આ લોખંડની સાંકળ નથી કે તૂટી જાય. આ તો કાચા સૂતરના ધાગા છે, પણ સાહેબ એ કાચા સૂતરના ધાગા તોડવા મુશ્કેલ છે, ભલભલા તોડી શક્યા નથી.
અહીંયા વિચારીએ શું આજના વાંચનમાં આપણે શું લીધું. આપણી ચર્ચા ચાલે છે 98 ગાથા ઉપર, જે ગાથાની અંદરમાં મોક્ષ ભાવ, કર્મ ભાવ અને અજ્ઞાન આ મુખ્ય વિષયો છે. ત્રણ વસ્તુ, કર્મ ભાવ, મોક્ષ ભાવ, અજ્ઞાન. મોક્ષ ભાવ એટલે સ્વભાવ, આત્મભાવ, નિજ ભાવ, અંતરંગ પરિણતિ, નામ જુદા જુદા કહેવાય, વાત એક છે. તો એ પહેલાં તો આ મોક્ષ ભાવ છે અને આ કર્મ ભાવ છે, આ મોક્ષનો માર્ગ છે, આ સંસારનો માર્ગ છે. આ પહેલાં વહેલાં તો આ સમજવું પડે. સમજવા માટે જ્ઞાન ઉપકારી છે અને જ્ઞાન ગુણ આત્માનો સહજ ગુણ છે, એટલે એને ક્યાંય બહાર લેવા જવું પડે એમ નથી. માત્ર એ જ્ઞાન ઉપર લક્ષ્ય જાય એ માટે જ્ઞાનીઓ કરુણા કરી અને જીવને એનો લક્ષ્ય કરાવે છે. તું જ્ઞાન સ્વરૂપ છો, જેમ તું આ એક પદાર્થને જાણે છે એવી રીતે બીજાને પણ જાણે છે, તો એ જ પ્રકારે તું અહીંયા પણ જાણ કે એક તારો આ દેહ છે, બીજો અંદરમાં દેહમાં વસેલો એવો તું પોતે છો. તો આ ભેદજ્ઞાન કહે છે. તો એ ભેદજ્ઞાન જો જીવને થાય એટલે જ્ઞાન શું કરે. સવાબ પેલો પ્રશ્ન એ કર્યો, જ્ઞાન શું કરે છે? આ જ્ઞાન આ કામ કરે છે, ભેદજ્ઞાન કરે છે, આ વસ્તુ શું છે ને આ વસ્તુ શું છે. બજારમાંથી કોઈ આભૂષણ લઈ આવ્યા, ગળામાં પહેર્યું છે, ચેન પહેર્યો છે, આપણે જોઈએ છીએ, આપણે નથી લીધો, જે લેવા ગયા આપણે માત્ર જોયો, જોઈએ અને પહેલાં આપણે જ્ઞાનથી એમ કહીએ છીએ કે જ્ઞાનથી ક્યાં સુધી એની મર્યાદા, તો કે એક તો કે આ ચેન છે, બીજું તો કે રંગ ઉપરથી એમ લાગે છે સોનાનો છે. એટલે જ્ઞાને કરીને આપણે એમ કહીએ કે ભાઈ એ સોનાનો ચેન પહેર્યો છે, પણ એ હજી જ્ઞાનની એક મર્યાદાની અંદરમાં નક્કી થયું. એટલે જ્ઞાનની મર્યાદામાં નક્કી થયું એટલે માત્ર બાહ્યો આકાર કે બાહ્ય એના રૂપ રંગથી નક્કી થયું કે આ સોનાનો ચેન પહેર્યો છે. પણ પછી આપણે જાણકાર હોય તો જુદી વાત છે, જાણકાર ન હોય તો કોઈ જાણકારને બતાવીએ, પૂછીએ અને એ એમ કહે કે ભાઈ આ સોનું નથી, પણ માથે સોનાનું પાણી ચડાવ્યું છે, અંદર વસ્તુ જુદી છે, ત્યારે એ વસ્તુનું આપણને લક્ષ્ય આવે છે. અથવા તો એમ કહે કે ના ના બરાબર છે, તમે સમજ્યા છો, એ આ ચોક્કસ સોનાનો જ છે, તો આપણે એ પ્રકારે પ્રતીતિ થાય. એ પ્રકારે જે પ્રતીતિ થાય છે એનું નામ દર્શન છે. પછી કેમ કે પ્રતીતિ એટલે શ્રદ્ધામાં આવી ગયું, સોનાનું જ છે. પહેલાં એમ હતું કે સોનાનું લાગે છે, હવે એમ છે કે સોનાનું જ છે, આટલો ફરક. એમ આપણે આત્મા છીએ અને આ દેહ છીએ, વાંચવાથી જે આપણે જાણ્યું એ પહેલાં જ્ઞાનની જે મર્યાદા છે એ અનુસાર આપણે જાણ્યું કે ભગવાન એમ કહે છે કે તું દેહ નથી પણ દેહમાં રહેલો આત્મા છો. આપણે પછી એ રટણ ભલે કરીએ, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, પણ પ્રતીતિમાં નથી. જ્યારે પ્રતીતિમાં આવે ત્યારે એ ગમે તે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે આત્માકાર થઈને પ્રવૃત્તિ કરે, એના દેહના લક્ષ્યથી અથવા દેહ કરે છે અથવા કરતા ભાવ, આ બધું ચાલ્યું જાય પ્રતીતિમાં આવે ત્યારે, એને કહે છે સમ્યક દર્શન. પેલું સમ્યક જ્ઞાન અને આ તે સમ્યક દર્શન. આત્મા સંબંધી જ્ઞાન થવું એક વાત અને એના તરફથી એને પ્રતીતિ આવીને શ્રદ્ધામાં આવવું એ બીજી વાત. એટલે પેલું છે સમ્યક જ્ઞાન છે ને આ છે સમ્યક દર્શન. કૃપાળદેવ મૂળ માર્ગમાં એક ગાથામાં કહ્યું ને કે જે જ્ઞાને કરીને જાણ્યું, જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. પેલા જાણ્યું પછી એની પ્રતીતિ એટલે શ્રદ્ધામાં આવ્યું, આમ જ છે, સોનાનું જ છે, હવે કંઈ કહેવું નથી. મેં ભાઈને પૂછ્યું, એમને ખબર છે અને એ કહે છે કે આ સોનાનું છે. એમ આપણે પણ જ્ઞાનીઓ કહે છે, વિતરાગ પરમાત્મા કહે છે કે તું આત્મા છો અને એવી પ્રતીતિમાં આવે ત્યારે એને કહે છે સમ્યક દર્શન. પ્રતીતિ થવી જોઈએ, આમ જ છે. અને પછી ગમે તે જગ્યાએથી, ગમે તે જગ્યાએથી, ગમે તે વાત સાંભળે તો પણ એની અંદરમાં એ ચલિત ન થાય, એની પ્રતીતિ આવી. કારણ કે કેનાર પુરુષ કોણ છે? આપણે સોનું કોને બતાવ્યું? તો કે ઝવેરીને બતાવ્યું છે, સોનીને બતાવ્યું છે, એણે કહ્યું છે. પણ કુંભારને બતાવીને નિર્ણય નથી કરતા. જો કુંભારને બતાવે તો નિર્ણય સાચો ન હોય. એમ જેમ વ્યવહારમાં છે એમ અહીંયા પણ આપણો નિર્ણય, આપણે શું છીએ, કોણ છીએ, એનો નિર્ણય જે જ્ઞાની પુરુષો કહે છે એ પ્રમાણે જો આપણે કરીએ તો, અને પછી જે પ્રતીતિ આવે એ પ્રતીતિ નિશ્ચળ બને. એની નિશ્ચળ પ્રતીતિ, એનું નામ જ સમ્યક દર્શન છે. હવે એ અનુભવથી કહી શકે છે આમ જ છે. હવે એની અંદરમાં એને શંકા નથી રહેતી. એમ અહીંયા આત્માની અંદરમાં પણ એ જ કરવું છે. એટલે અહીંયા એ ચરણમાં બીજી લાઈનમાં પાછું એટલે ચોખ્ખો એ પણ વાત કરી દીધી કે જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવંતે દર્શન તેને જેનું બીજું નામ સમકીત. કેટલી સ્પષ્ટતા છે, આનું નામ જ સમકીત. સમકીત શું છે? ઘણી વખત આપણને બહુ મોટો હાવ હોય છે, અરે સમકીત તે કંઈ પ્રાપ્ત થાય, કંઈ સહેલું પડ્યું છે. પણ સમકીત શું છે પ્રભુ એ તો સમજો. ભગવાને ચોખ્ખું કહ્યું છે કે જે કંઈ પદાર્થને તમે જ્ઞાનથી જાણ્યું, શાસ્ત્ર જ્ઞાનથી અથવા તો શ્રવણથી, વાંચનથી, કોઈ પ્રકારે જાણ્યું, એ જ્ઞાન થયું, અને જ્યારે એમાં પ્રતીતિ, અને પ્રતીતિ થવા માટે થઈને તમને જેનામાં પ્રતીતિ છે એવો એવા પુરુષ જ્યારે તમને કહે છે આમ જ છે, ત્યારે જેમ ડૉક્ટરને બતાવીએ અને એ નાળી જોઈને નાળીનો સારો પારખદાર એવો વૈદ્ય હોય તો નાળી જોઈને એમ કહે કે તમારે આ તકલીફ છે, પછી એના પર વિશ્વાસ મૂકીએ છીએ, એમાં આપણને શંકા નથી લાગતી. એના બહુ નિષ્ણાત છે વૈદ્ય અને નાળી જોઈને ચોક્કસ નિદાન કરે છે, માટે એમાં શંકા કરવા જેવું નથી. ત્યાં જેમ આપણને વ્યવહારમાં એટલી શ્રદ્ધા આવે છે એવી શ્રદ્ધા અહીંયા આવે કે આ કેનાર પુરુષ એ પરમ કૃપાળુ દેવ જેવા પુરુષ કે કોઈ વિતરાગ પરમાત્મા છે, એમાં શંકા ન થાય. આવી જે શ્રદ્ધા થાય છે એ છે સમ્યક દર્શનનો ગુણ છે, એ સમ્યક દર્શન છે. એટલે જેમ જેમ ગાઢ થતું જાય તેમ તેમ પછી સમ્યક દર્શનની અંદરમાં પણ એના સ્ટેજ આપેલા છે. વ્યવહાર સમકીત છે, નિશ્ચય સમકીત છે, પરમાર્થ સમકીત છે. સમકીત શુદ્ધ થતું જાય, થતું જાય, થતું જાય. એક સાથે જેવું વ્યવહાર સમકીત આવ્યું એટલે એની પૂર્ણતા નથી આવી જતી. એની પૂર્ણતા તો જ્યારે પરમાર્થ સમકીત થતાં ક્ષાયિક સમકીતે પહોંચે ત્યારે આવે છે. ત્યાં સુધી એક સમકીત પણ પૂર્ણ નથી. એટલે સમકીત સંબંધમાં પણ આપણા કેટલાય મનગણંત વિચારો હોય ને તો એને પહેલાં ચોખ્ખા કરવા કે સમકીત કોને કહેવું. એટલે સમકીત એમ કરવાથી શું થશે? એક તો સમકીત બહુ કઠણ છે ને આ કાળમાં થાય નહીં એવો એક આપણો અંદરમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે ને એ છૂટી પડી જશે. અને બીજું સમકીતનું સાચું સ્વરૂપ લક્ષમાં આવશે એટલે એને માટે એ દિશામાં પ્રયત્ન થશે. આ બે વસ્તુ કામ આવશે ક્યારે? આ અભ્યાસ કર્યો હોય ત્યારે. અભ્યાસથી થશે આ, એમને એમ નહીં થાય. અને એક અભ્યાસી જોશે અને સાથોસાથ શ્રદ્ધા પણ જોશે, બંને વાત નહીં ચાલે. માત્ર શ્રદ્ધા નહીં ચાલે, કારણ કે તો ક્યાંક અંધશ્રદ્ધામાં ફેંકાઈ જશે. અભ્યાસ પણ જોશે અને શ્રદ્ધા પણ જોશે. કૃપાળુદેવ જેવા પણ એમ કહે કે અમારા વચનની તમારે ચકાસણી કરવી. કોઈ પુરુષ એમ નથી કહેતું આ પુરુષ પહેલો નીકળો, કે એમ કહે કે તમે અમારા વચનની ચકાસણી કરજો અને પછી માનજો. અમે કૈસી માટે ન માનતા, તમને વાત બેસે ત્યારે સ્વીકારજો કે આ કેનાર પુરુષ સાચો છે. એટલી બધી ચોકસાઈથી આપણને વાત કરે છે. કરી જોજો વચનની તુલના, જોજીને શોધીને જીને સિદ્ધાંત. અમારા વચનની તુલના કરજો જૈન સિદ્ધાંતની સાથે, મેળ પડે કે તો એને સ્વીકારજો, અને જો મેળ ના પડતો હોય તો અમને છોડી દેજો. જો તો ખરા આ પુરુષની ઊંચાઈ જુઓ, અમને છોડી દેજો, હિચકિચાટ ન કરતા. આ પુરુકૃપાળદેવનું વચન છે ભલે, પણ આગમની સાથે મેળ પડતો નથી. મૂકી દો, એને છૂટ આપીશ. અને જ્યારે આપણે જોઈશું કે નાના આ તો આગમનમાં જે કહ્યું છે ભગવાને એની સાથે આ વચનનો પૂરેપૂરો મેળ બેસે છે, અને પછી જે વાત શ્રદ્ધામાં આવે પછી એ શ્રદ્ધા ડગે નહીં, એટલી મજબૂત થઈ જાય, અંદરમાં આવી ગઈ, દ્રઢ ગાંઠ બેસી ગઈ. એમ અહીંયા એ કહે છે કે જ્ઞાન શું કામ કરે છે? વાતો કરે, જ્ઞાન બોલબોલ કરે, કરે શું? પ્રત્યેક ક્ષણે પોતાની ચેતના કર્મ સાથે જોડાતી જો હોય તો ત્યાંથી છૂટી કરીને આત્મા સાથે જોડવાનું કામ કરે તે જ્ઞાન. એક આપણે ત્યાં છોકરાઓ ભણતા હોય અને પરીક્ષા નજીક આવી હોય, એનો ઉપયોગ વારંવાર બહાર જતો હોય, છોકરાઓ શેરીમાં રમતા હોય, તો આપણે એને શું કહીએ છીએ? ભાઈ તારી પરીક્ષા નજીક છે, તો હમણાં છોકરાઓની બાજુ એક બાજુ એકાંતમાં વયો જા, અહીં ન ફાવે તો ઉપર વયો જા, ઉપરની રૂમમાં બારી દરવાજા બંધ કરી અને બેસજે અને એકાંતથી શીળતાથી વાંચજે, તારે કાલે પરીક્ષા છે, એને આપણે કહીએ છીએ. આપણા માટે એ જ વસ્તુ આપણા માટે કરવાની છે કે આપણે ચારે કોર બહારમાં ઉપયોગ જાય છે એ ઉપયોગમાંથી છૂટા પડે અને અંદરમાં જઈ અને બેસીને આપણો અભ્યાસ કરીએ તો આપણને આપણું પોતાનું દર્શન થાય, આપણું જ્ઞાન થાય, આપણા સ્વરૂપની ખબર પડે. એ વાત એને કરવી છે કે ત્યાં જે ઉપયોગ જોડાયેલો છે બહારમાં એને અંદરમાં વાળી દે. એ વાત કે ક્યાંથી છૂટી કરી આત્મા સાથે જોડવાનું કામ કરે, અને એ કામ કોણ કરે તો કે જ્ઞાન. આ જ્ઞાનની મુખ્યતા, જ્ઞાન એટલે ભેદ જ્ઞાન, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. આ બધા જ્ઞાનના ઘણા ઘણા પ્રકારે જ્ઞાનીઓએ એને જેના ભેદ ભાંગા કહીને પ્રકારે બતાવ્યું છે. આમ બધા આ બધા જ્ઞાનની જ વાત, જ્ઞાનની જ છે. જ્ઞાનનો સીધો સાદો અર્થ એક જાણવું, સીધો સાદો અર્થ આટલો જાણવું, પછી એ સમ્યક પ્રકારે જાણવું, અને અજ્ઞાનમાં પણ એ જ છે જાણવું, પણ વિપરીત પ્રકારે જાણવું. ફરક એટલો છે જ્ઞાને અને અજ્ઞાનમાં. આ સમ્યક પ્રકારે જાણવું એ જ્ઞાન, વિપરીત પ્રકારે જાણવું એ અજ્ઞાન. બરાબર છે? આટલી વાતો પહેલાં સ્પષ્ટ થવી જોઈએ. તો જ આ જોડવાનું કામ થશે, તોડવાનું ને જોડવાનું. હા, અહીં જે કહ્યું છે એ કર્મ સાથે જોડાતું હોય ત્યાંથી છોડી આત્મા સાથે જોડાવાનું કામ કરે છે તે જ્ઞાન. કર્મ સાથે જોડાવાનું કામ કરે, કર્મ સાથે જોડાવાનું કામ કરે તે અજ્ઞાન, અને ચૈતન્ય સાથે જોડવાનું કામ કરે તેને કહેવાય છે જ્ઞાન. અજ્ઞાન જુદી વસ્તુ નથી, પદાર્થ જુદો નથી, માત્ર આ જીવનો ઉપયોગ એ કયા પ્રકારે પ્રવર્તે છે એ પ્રકારે એનું વિભાજન થઈ શકે કે આને જ્ઞાન કહેવાય આને અજ્ઞાન કહેવાય. એટલી જ વાત સમજવી પડે. ચૈતન્ય સાથે જોડાણ કરે તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે એટલા વાંચ્યા હશે પણ બહુ કામમાં નહીં આવે, જ્ઞાન કામમાં આવશે. કર્મ સાથે એકતા કરાવનાર તે ભાવ, જે ભાવ તે અજ્ઞાન ભાવ છે, અને અજ્ઞાન ભાવને અંધકાર કહ્યો છે. એટલે પહેલાં આ જ્ઞાન અને અજ્ઞાન એ બે વાતનો ભેદ સમજવો પડે. જોકે એ પણ એ ભેદ સમજવા માટે પણ ઉપયોગમાં પાછું જ્ઞાન જ આવે છે. આ જ્ઞાન છે ને આ અજ્ઞાન છે એ સમજવામાં પણ જ્ઞાન જ ઉપકારી થાય, એ જ ઉપયોગમાં આવે છે, અને આપણો પોતાનો સહજ ગુણ છે માટે સહેજે થઈ શકે એવું છે. માત્ર થોડી જાગૃતિ જોઈએ, અભ્યાસ જોઈએ, અને કોઈ કહેનાર પુરુષ પ્રત્યેની પ્રતીતિ જોઈએ. આ ત્રણેય વસ્તુ કામમાં આવે ત્યારે કામ થાય. આગળ પછી એક દ્રષ્ટાંતથી સમજાયું અજ્ઞાન ટાળવું કેવી રીતે, એનો ઉપાય માટે. તો વિવેકાનંદજીનો દ્રષ્ટાંતનો અહીં આધાર લીધો કે અંધારું ઉલેચવા માટે ગમે તેટલા સાધુ ન લાવીએ પણ અંધારું ઉલેચવાથી જાય નહીં, પણ એક જ્યોત પ્રગટાવીએ અંધારું ગયું. પ્રકાશ, પ્રકાશના જે અવસ્થા છે એ પ્રકાશની અવસ્થામાં અંધારું ક્યાંય પણ રહી શકે એવી સ્થિતિ નથી. માટે જ્યાં પ્રકાશ ત્યાં અંધકાર હોય નહીં, અને જ્યાં પ્રકાશનો અભાવ છે એનું નામ જ અંધકાર છે. અંધકાર કોઈ બીજું તત્વ નથી, પ્રકાશનો અભાવ એ અંધકાર. એમ જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન. જ્ઞાનનો અભાવ એટલે સર્વથા નહીં પણ વિપરીતપણે, એટલે સમ્યક જ્ઞાનનો અભાવ. એ બીજી રીતે સ્પષ્ટ કરવું હોય તો સમ્યક જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન. ગુણસાણામાં ચોથા ગુણસાને કે સમ્યક જ્ઞાન કહ્યું. એ પહેલાં ત્રણ ગુણસાને ગયા ને, તો ત્યાં જીવતો હતો ને, આ દેહ જ હતો, તો ત્યાંય હતું તો કાંઈક તો જાણતો હતો ને, તો એ મિથ્યામાં હતો તો મિથ્યાને એ માનતો હતો સત્ય. જે મિથ્યા જ્ઞાન હતું એને એ સત્ય માનતો હતો. હવે એની ભૂલ સુધરી ગઈ, સમ્યક જ્ઞાન થયું. એટલે પહેલાં ત્રણમાં કહ્યું કે આ બધા અત્યાર સુધી હું હતો પણ મિથ્યા જ્ઞાનમાં હતો, એટલે અજ્ઞાનમાં હતો. હવે મને જ્ઞાન થયું છે, હવે હું આ ભેદ કોણે કર્યો? પોતે પોતાના જ્ઞાન વડે કર્યો, હવે હું જ્ઞાનમય થયો. એટલી વાત. તો અંધકારને જેમ દૂર કરવા માટે પ્રકાશની જરૂર છે, એમ અજ્ઞાનને દૂર કરવા માટે પણ જ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાન એટલે છેલ્લી લાઈન, જ્ઞાન એટલે નિજવાસ. પોતાના સ્વરૂપમાં ઠરવું તેનું નામ જ્ઞાન, પોતાના ઘરમાં રમવું તેનું નામ જ્ઞાન. મહાપુરુષો આને સમ્યક ચારિત્રની પ્રક્રિયા કહે છે. પોતાના સ્વરૂપની અંદરમાં ઠરવું. જીવના સંબંધમાં જ્ઞાનીઓ ત્રણ ભાવ બતાવે છે, આપણા લક્ષ્યમાં છે, ઘણી જગ્યાએ વાંચી ગયા છે. શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. શુભ ભાવ કરવો પડે, અશુભ ભાવ કરવો પડે, પણ શુદ્ધ ભાવ કરવો નથી પડતો. શુદ્ધ ભાવમાં ઠરવાનું છે, શુભ ભાવ કરવાનો, અશુભ ભાવ કરવાનો અને શુદ્ધ ભાવમાં ઠરવાનું. શુદ્ધ ભાવ કરવાનો નથી, કારણ કે તો સહજ છે, પોતાનો છે, પણ ઉપયોગ પોતા ઉપર નથી, માટે શુભ અથવા અશુભ ભાવ કરે છે, નહીં તો અજીવ કરે નહીં. જ્ઞાનીઓ આ ચાવી બતાવે છે કે તારે શુદ્ધમાં જવું છે તો આટલું જ કરવાનું છે. તું શુભ અને અશુભ ભાવ સમયે સમયે કરે છે, એને બદલે તું કાંઈ પણ ન કર, અકર્તા થઈ જા. થયો અકર્તા ત્યાં, અકર્તા થઈ જા. કરે છે શું? આ જ કરે છે, ભાવ કરે. આત્મા ભાવ સ્વરૂપ છે, ભાવ કરે. એ કોઈ ક્રિયા નહીં કરી શકે, ક્રિયા તો આ દેહ દ્વારા કરવાનો, ઇન્દ્રિયોના માધ્યમથી કરશે, બને અનેક પ્રકાર, પણ પોતે તો માત્ર ભાવનો કરનારો છે. તો એ ભાવ ત્રણ પ્રકારના કયા? એમાંથી શુભ પણ, અશુભ પણ અને શુદ્ધ પણ. પણ બે કરવાથી થાય અને ત્રીજો નહીં કરવાથી થાય. આ બરાબર જો લક્ષ્યમાં આવી જાય તો એમ થાય કે ધર્મ શું છે? ધર્મ આ જ છે, તું તારા સ્વરૂપમાં રહીને પ્રભુ, તો શા માટે બહારમાં ચારેક ઓર કુદાકુદ કરે છે? એનાથી તો તને મુશ્કેલી પણ વધતી જાય, તારી પોતાની મુશ્કેલી વધે છે. પરિભ્રમણ તારી જ મુશ્કેલી વધે છે બહારમાં પરિભ્રમણ કરસ માટે. તો એમાંથી તું બહાર નીકળ, અંદરમાં ઠરી જા. ત્રીજો ભાવ માત્ર શાંત થવાનો છે, બે ભાવથી મુક્ત થવું. ત્રીજો ભાવ સહજ છે. જો બે ભાવમાં કાંઈ મહેનત કરવી પડે, ઇન્દ્રિયોની સહાય લેવી પડે, મનની સહાય લેવી પડે, બુદ્ધિનો સહારો લેવો પડે, બીજા કોઈનો સહારો લેવો પડે, તેમાં શુભ અશુભની ક્રિયા કરવા માટે, પણ શુદ્ધ ભાવમાં રહેવા માટે એને કોઈની જરૂર નથી. દેવગુરુને ધર્મ નહીં હોય તો પણ ચાલશે, જરા કડક વાત લાગશે, પણ સિદ્ધાંત આમ કહે છે. જ્યારે શુક્લ ધ્યાનની શ્રેણીમાં તીર્થંકર પરમાત્મા છે ત્યારે એ શુદ્ધ ભાવમાં છે, અને એ ભાવમાં એવા ઠરી ગયા છે, હવે એને કોઈ આલંબન નથી, એને દેવ નથી, ગુરુ નથી, ધર્મ કોઈ આલંબન, માત્ર સ્વરૂપની અંદરમાં સ્થિર પડ્યા છે. આ શુક્લ ધ્યાન છે. એ સ્થિતિની અંદરમાં તેરમા ગુણસ્થાને કે બિરાજતા કેવડી તીર્થંકર પરમાત્માની આ અવસ્થા છે. એ જ અવસ્થા પ્રાપ્ત થઈ શકે પ્રત્યેક મનુષ્યને. મનુષ્ય ભોમાં થશે તો પ્રત્યેક મનુષ્ય કરી શકે એમ છે. જ્ઞાનીઓ પોકારી પોકારીને એમ કહે છે, અમે તને કહી કહીને થાક્યા, તું કર, વિચાર કર, અહીંયા સુધી પહોંચ, અમે પહોંચ્યા એમ તું પહોંચ, તારું પણ કામ થશે. તો લક્ષ્ય એ આપવાનો છે. કંઈ ન કરવું એ જ ધર્મ પુરુષાર્થ. કંઈ ન કરવું એ ધર્મ પુરુષાર્થ. ધર્મ એટલે આત્માનો સ્વભાવ, સ્વભાવમાં સ્થિર થવાનો આ જ પુરુષાર્થ. કંઈ ન કરો. એક હરિદ્વારના સ્વામીજીએ છે તો વેદાંત માર્ગના, એમણે એક પુસ્તક લખ્યું છે, આપણે જે ગોરખપુર ગીતા પ્રેસ છે, ગીતા પ્રેસની એ પબ્લિકેશન છે. પુસ્તકનું નામ છે મનુષ્ય માત્રના કલ્યાણ માટે. મનુષ્ય માત્રના કલ્યાણ માટે પુસ્તકનું નામ છે. એમાં સ્વામીજીએ ચાર સૂત્ર આપ્યા છે. એમાં એટલા સરસ સૂત્રો આપ્યા છે કે ચાર સૂત્ર સમજી લઈએ તો આ જીવનો મોહભાવ તૂટી જાય, રહે ટકે જ નહીં જો બરાબર સમજણમાં બેસે તો. અને જે ગડબડ છે એ બધી માત્ર મોહભાવને કારણે છે. મોહને તોડવો જ અઘરો પડે છે. તો એને બહુ સરસ સૂત્ર, પહેલું સૂત્ર એને આપ્યું, મારું કંઈ નથી. જો એક જ આટલી ટૂંકી લાઈનમાં કીધું, મારું કંઈ નથી. આના પર વિચાર કરો. આપણે એક પેપર આપણે પ્રયોગ કરવો હોય તેમ કરવો, કે કાગળ લેવો, એક પેન લેવી હાથમાં, અને પછી લિસ્ટ બનાવવું છે, નક્કી કરવું જેટલું જેટલું મારું છે એનું મારામાં લિસ્ટ બનાવવું છે. અને જ્યારે વિચારમાં ચડશો ત્યારે એમ થશે કે કાગળ કોરો રહેશે, વિચારશીલ માણસ એમાં કાંઈ નહીં લખી શકે. મારે મારું જે છે એનું લિસ્ટ બનાવવું છે, ત્યારે વિચાર કરતાં 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 શું થશે, શું એને કેને મારું કેવું. આ પુસ્તક આજે અહીંયા મારી પાસે છે, એમ કહું કે આ મારું પુસ્તક છે. આ થોડા વખત પહેલાં ક્યાંક પ્રેસમાં હતું, એના પહેલાં તો ખાલી કોરો કાગળ જ હતો. હવે હું એમ કહું છું મારું છે તો એની કઈ અવસ્થા સાચી? અત્યારે મારી છે એ પ્રેસમાં પડ્યું તો એ બુકસેલરને ત્યાં પડ્યું તો એ વાં સાગોળીના આશ્રમમાં પડ્યું તો એ કઈ સ્થિતિ સાચી? હવે એને આ મારું છે એમ કહેવાનો મને અધિકાર કેવી રીતે થયો? માત્ર પૈસા આપીને ખરીદ્યું એટલે મારું થઈ ગયું? ના, એમ નથી. આ મારું માત્ર ઉપચારથી કહેવાય છે, એક જુદું પાડવા માટે, વ્યવહાર માટે, ખરેખર મારું નથી. એમ જેમ આ એક વસ્તુ છે એમ આ દેહ ઉપર જાઓ, ઇન્દ્રિયો ઉપર જાઓ, મન ઉપર જાઓ, આપણા સગા સંબંધીઓ ઉપર જાઓ, ઘર સંસાર દેશ વિદેશ જેટલું જવું એટલું આખા રાજલોકમાં ફરી આવો. એક પદાર્થ એવો નહીં મળે કે આત્મા એમ કહી શકે કે આ મારો છે. આત્માની વાત છે. જ્યાં સુધી આ દેહની દેહમાં દેહબુદ્ધિ છે ત્યાં સુધી તો બધું મારું જ છે, જેટલું છે એટલું મારું છે. પણ જેવો દેહભાવ તૂટ્યો અને પરે આત્મા જ્યારે વિચાર કરે છે કે મારું શું છે, ત્યારે એને ખબર પડે ઓહો મારું કંઈ નથી, ખરેખર કંઈ નથી. અને ત્યારે સ્વામીજી કહે છે, જ્યારે તારું કંઈ નથી ત્યારે તું છો કે નહીં? તો કે હા હું તો છું. ઓહો, જાગૃત થઈ ગયો, મારું કંઈ નહીં હોવા છતાં હું છું. કારણ કે આ મારું કંઈ નથી જાણનારો કોણ? આ મારું કંઈ નથી જાણનારો કોણ? તો કે એ હું. તો કે તું છો અને તારું કંઈ નથી, નક્કી થઈ ગયું ને? તે જ નક્કી કર્યું, મારું કંઈ નથી છતાં હું છું. આ અસ્તિત્વ, આ નિત્યત્વ, મારા અસ્તિત્વ કે નિત્યત્વને માટે એક પણ પરપદાર્થની આવશ્યકતા નથી. એવો અનાદિથી મારું સ્વરૂપ ચાલ્યું આવે છે અને અનંતકાળ પર્યંત ગમે ત્યાં જાય, સિદ્ધ પદમાં જાય તો પણ આ જ અવસ્થા રહેવાની છે. મારું કંઈ નથી. સિદ્ધ પરમાત્માનું શું? એની પાસે કંઈ ખરું? કંઈક સિદ્ધ પરમાત્માનું કંઈ કહી શકાય? શું છે? અમારે એકવાર સત્સંગમાં એક ભાઈએ પૂછ્યું હતું કે સિદ્ધ પરમાત્માને આપણે તો મોક્ષ જોઈએ છે, આપણી આપણી ઈચ્છા તો કે આપણી મોક્ષની છે. મેં મોક્ષ કોને કહો છો તમે? તો બસ આ કહે છે ને શાસ્ત્રમાં કે સિદ્ધ પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ થાય એટલે મોક્ષ. કેમ તમને મોક્ષની ઈચ્છા થાય? અમસ્ત હળવી મજાકમાં જ બેઠા હતા અમે, આમાં કોઈ સત્સંગનો ઓલો નહોતો, પણ એવી રીતે સામાન્ય ચર્ચા હતી. કે ત્યાં બસ પછી તો કંઈ કરવાનું નહીં, આ તો કંઈ મજા, આનંદ 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 ગામ. મેં કે તમને મને તમે એટલે મને કંઈક તમે કંઈ જુદું માનો છો? હા, હું કંઈક થોડુંક જુદું માનું છું. આનંદ તમે જે કહો છો પણ આનંદના સ્વરૂપની ખબર ન હોય તો તમને જરાક જાણ કરું કે મોક્ષ પદમાં સિદ્ધ પરમાત્મા બેઠા છે એની શું અવસ્થા એ ખબર તમને? પછી તમે પછી કહેતા નહીં કે હારું આ ભૂલ થઈ ગઈ, મોક્ષ પદમાં સિદ્ધ પરમાત્મા બેઠા છે એટલે ખાવા માટે અનાજ નથી, પીવા માટે પાણી નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, મનોરંજન માટે નાટક નથી, ટીવી નથી, સિનેમા નથી, મોબાઈલ નથી, સગા સંબંધી નથી, હરવા ફરવાના કોઈ સ્થાન નથી. બોલો આ અવસ્થા એવી સિદ્ધ પરમાત્માની છે, તમારે જવું છે? શું વાત કરો તમે? પણ તો વિચાર કરી લે, સિદ્ધ પરમાત્માની સ્થિતિ શાસ્ત્રમાં વર્ણવી છે એને આવું આમાંનું કાંઈ હોય ખરું? ખરું, વાત તો ખરી છે. હવે મોક્ષમાં જવું છે? તો કે ના ના, મોક્ષમાં તો હવે શાસ્ત્ર કે ભગવાન કહે છે જવું તો પડે ને. હજુ આખો ટોન ફરી ગયો. હા, કે જવું તો પડે ને. એટલે કહેવાનો વસ્તુને પહેલાં સમજવી જોઈએ, આપણું અંતિમ લક્ષ્ય છે. પણ આ એક એક બાજુ કીધી એને બતાવીને મેં કે જો ભાઈ આ એક બાજુ છો, એમ ન માનતો કે હું તને મોક્ષનો નિષેધ કરું છું. ત્યાં જે આનંદ છે ને એ આંતરિક આનંદ છે, એ જુદા પ્રકારનો છે, અલૌકિક છે. આ અંતરંગ આનંદ છે, પોતાનો સ્વ સ્વરૂપનો આનંદ છે. એની પાસે આ બધું કંઈ છે જ નહીં, જેની કોઈ વિશાત નથી, એને આ કંઈ નથી ને એનું એને કોઈ પ્રકારે ખેદ નથી. પણ મને તમને ખેદ છે. આપણી એક આટલી વસ્તુ ક્યાંક આગી પાછી થાય તો તરત ખેદ થાય છે. એટલે એ અવસ્થા પ્રાપ્ત કરવી પડે તો મોક્ષના સુખનો અનુભવ થાય અને આનંદ થાય. પણ એ અવસ્થા પ્રાપ્ત નહીં થઈ હોય તો નહીં થાય. ને એ અવસ્થા અહીંયા રહીને કરવાની, અહીંયા એ અવસ્થા પ્રાપ્ત કેવડી ભગવંતો તીર્થંકરોએ કરી અને પછી સિદ્ધપદમાં ગયા માટે એને કોઈ જાતનો વિકલ્પ નથી અને આપણે માટે વિકલ્પનો પાર નથી. માટે સમજી લેવું કીધું આ અવસ્થા છે. એમાં અહીંયા એ વાતને બરાબર શરૂ કે કાંઈ ન કરવું તો સ્વામીજીએ એ વાત કરી મારું કંઈ નથી. એના પરથી નિશ્ચય થયો કે મારું કંઈ ન હોવા છતાં હું તો છું. એવો જ એવો નિર્ણય થયો એટલે તરત બીજું સૂત્ર આપ્યું, મારે કંઈ જોઈતું નથી. તો કે તે હમણાં જ કીધું મારું કંઈ નથી છતાં હું છું, તો પછી તને કોઈ પદાર્થની આવશ્યકતા ક્યાં રહી? હવે કંઈ નથી, માટે હવે તું એ નિર્ધાર કર લે, મારે કાંઈ જોઈતું નથી, મારું કંઈ છે નહીં, મારે કંઈ જોતું નથી. બે સૂત્ર થયા, આનો નિર્ધાર થયો. વાતો કરી મારા અસ્તિત્વ માટે, મારા નિત્યત્વ માટે કંઈ મારે જરૂર જ નથી, તો શા માટે મારે આ જોઈશે આ જોઈશે એવો ભાવ કરું? કંઈ નથી જોઈતું, વૈરાગ્ય ભાવ આવી ગયો, કંઈ નથી જોઈતું, મારું કંઈ છે નહીં, મારે કંઈ જોતું નથી, હવે તારે શું કરવું? ત્રીજો પ્રશ્ન આવ્યો, તારે શું કરવું છે? તો હવે કરવાપણું જ ક્યાં રહ્યું? શું કરવાનું રહ્યું? મારું હોય કાંઈ તો એને સાચવવા માટે, સંભાળવા માટે મારે કંઈક કરવું પડે, અને મારે કંઈક જોતું હોય તો પ્રાપ્ત કરવા માટે કંઈક કરવું પડે. તો મેં તો નિર્ણય લઈ લીધો, મારું કંઈ છે નહીં, મારે કંઈ જોતું નથી, તો મારે શું કરવાનું? કંઈ કરવાનું ન રહ્યું, બસ અકર્તા ભાવ, અકર્તા ભાવમાં ચાલ્યો જાય. હું કાંઈ કરું, મારે કંઈ કરવાનું જ નથી, ન કરવું એનું નામ જ ધર્મ. આ વસ્તુ એને બહુ સરસ સમજાવી, અને પછી ચોથું સૂત્ર આપી દીધું, જો કે વેદાંત માર્ગને સિદ્ધાંત ઉપર આધારિત છે, એમાં એમ કહ્યું કે હું જ કંઈ નથી. ચોથા સૂત્રમાં આપી દીધું, હું જ કંઈ નથી, એક ચૈતન્ય મહાસત્તા છે, એ ચૈતન્ય મહાસત્તાનો એક અંશ માત્ર હું છું, એનું અંગ માત્ર હું છું, એટલે મારે મારાપણાનો આ મારું છે, આ મારું હોવું જોઈએ, આવું મમત્વ ભાવને ક્યાંય આધાર ન મળ્યો, એ છિન્ન ભિન્ન થઈ ગયું, કંઈ ન રહ્યું. બધું જે કંઈ છે તે એક ચૈતન્ય મહાસત્તા છે, એના અંગરૂપે જે છે, તો હું છું તો એ ચૈતન્ય મહાસત્તા જ છું. જે ચૈતન્ય મહાસત્તાનું સ્વરૂપ છે મારું સ્વરૂપ છે, જેની સત્તા છે મારી સત્તા છે, જેની અવસ્થા છે મારી અવસ્થા છે, બધા વિકલ્પો શાંત શાંત શાંત. બહુ સરસ એ સૂત્રો, હું લગભગ 2 વર્ષથી આ એ સૂત્રનું રટણ કરું છું, અંદર હજી એનો અંદરમાંથી એના સૂક્ષ્મ ભેદો આમ નવા 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 વિચાર કરતા એટલા બધા પકડાય છે, આનંદ થઈ જાય કે ઓહો, હવે આની આ જગતની અંદરમાં આપણે લેવા દેવા વગરની કેટલી બધી ઉપાધિઓ લઈને બેઠા છે, જેનું કોઈ કારણ નથી, છતાં લઈને બેઠા છીએ, મારું 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 કરીને. અરે ક્યાંય મારું ક્યાંય નથી પ્રભુ, તું પોત તારા સિવાય તારું કાંઈ નથી. વિચાર કરે તો આ જીવને પોતા સિવાય કાંઈ છે જ નહીં, એ જ્યારે લક્ષ આવે ત્યારે કામ સિદ્ધ પરમાત્મા પાસે આ જ અવસ્થા છે, બીજું કંઈ નથી, અને એ ક્રમે કરીને પ્રાપ્ત કરી છે, અને એ જ કરવાની છે. આપણો બધાનો લક્ષ્ય તો એ જ છે. અહીંયા એ વાત કરવી છે કે આ લક્ષ્યથી કામ કરો, એટલે જે બહારમાં ઉપયોગ જાય છે, શુભ અશુભ બળે કર્મ ભાવમાં જાય છે, એને મોક્ષ ભાવ આ છે કે મારા સ્વરૂપ સાથે એની સાથે જોડી દો. અહીં જોડવાની વાત કરી છે. મારા સાહેબ આગળ કહે છે, સમ્યક દર્શનમાં હું આત્મ સ્વરૂપ છે એવો અનુભવ થાય છે. આ અનુભવ થતાની સાથે બે કામ થાય છે. બહુ સરસ વાત છે. પહેલું કામ, દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. આ સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવે છે. કે સમ્યક દર્શન કોને કહેવું? તો પહેલા દેહ ભાવ છૂટી જાય, દેહ સાથેની એકતા ટળી જાય. આ પ્રસિદ્ધિમાં પણ ભગવાને કીધું ને, છૂટે દેહ ધ્યાસ, નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેનો, એ ધર્મનો મર્મ, આખા ધર્મનો મર્મ તારે જાણવો. અત્યાર સુધી અમે કોઈને મર્મ નથી કહ્યું, આ તને આત્મસિદ્ધિમાં ખુલ્લો કરી દીધો. આ મર્મ ધર્મનો, એ જ ધર્મથી મોક્ષે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાતું અવ્યાબાસ. ઓહો, કંઈ બાકી રહ્યું? બે ગાથાની અંદરમાં તો પ્રભુએ એટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે, આ જીવને કાંઈ કરવાની કોઈ આવશ્યકતા જ નથી, માત્ર પોતાના સ્વરૂપમાં જેટલો ઠરે એટલો એનું કામ થાય. અને મહાપુરુષોના ઘણાના તમે જીવન જુઓ તો દિવસો સુધી, કલાકો નહીં, દિવસો સુધી પોતાના ધ્યાનની મસ્તીમાં એવા તો હોય, બહારમાં શું ચાલી રહ્યું છે એનું કંઈ ખ્યાલ જ ન હોય. એ ક્યારેય શું કરતા હશે? સ્વરૂપમાં ઠરેલા છે, આ સ્વરૂપમાં જેટલો વખત ઠર્યા એટલો વખત એણે મોક્ષના સુખનો જે આનંદ સિદ્ધ પરમાત્મા જે છે એવો આનંદનો અનુભવી કરે છે. સ્વરૂપમાં ઠરે ત્યારે જેવો ઉપયોગ બહાર ગયો બધું ગયું, જેમ સ્વપ્ન ગયું સ્વપ્નની સાથે બધું ગયું, એવું છે આ સમ્યક દર્શનમાં હું આત્મ સ્વરૂપ છે એવો અનુભવ થાય. અને આ અનુભવ થતાની સાથે બે કામ થાય. પહેલું કામ, દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. દેહ અને આત્મા એક થઈ શકતા નથી. જેમ તમે ગમે તેટલા કિંમતી કપડાં પહેરો પણ ચામડી એટલે કે શરીર અને કપડાં એક થઈ શકતા નથી. ગમે એટલો વખત પહેરો તો પણ થતા નથી. એવું આ આત્મા ગમે એટલો વખત દેહમાં હોવા છતાં આત્માને દેહ એકરૂપ ક્યારેય થયા નથી, થઈ શકે નહીં ક્યારેય, વર્તમાને પણ અવસ્થા નથી. એટલે પહેલાં તો આ માન્યતા તૂટવી જોઈએ, અને એ માન્યતા જેમ જેમ તૂટતી જાય એમ એનો દેહભાવ તૂટે. દેહભાવ તૂટે એટલે મમત્વ તૂટે, અને મમત્વ તૂટે એની સાથે આ મોહ જતાની સાથે તો બીજા બધા નિરાધાર થયા. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય આ બધા કર્મને તોડવાની કોઈ મહેનત કરવાની જરૂર નથી. જેવો મોહભાવ ગયો, મોહનીય કર્મ ગયું, એટલે બધા આપોઆપ તૂટી પડશે. એના આધાર જ ન રહ્યો, એ એના ઉપર રાજ, એના ઉપર બેઠા છે, એના પાયા ઉપર. મોહના પાયા ઉપર આની રચના છે આખી. જ્ઞાનાવરણ દર્શાવવાનું બધું, મોહ તૂટ્યો એટલે બધું ગયું. બુદ્ધિમાં ભલે સ્વીકાર્યું કે દેહ ને આત્મા એક છે, પરંતુ હકીકતમાં દેહ ને આત્મા એક નથી. તમે દીકરાના દીકરાને ખોળામાં બેસાડી રમાડતા હો, આશક્તિ અને મમત્વને કારણે બોલતા હો કે આ મારો દીકરો છે, પરંતુ તમે બંને જુદા છો અને જુદા જ રહેવાના. આ આપણા અનુભવની વાત છે ને. એક ક્યારેય કોઈ એકરૂપ થઈ શકે ખરું? બીજી મહત્વની વાત એ છે કે જેમ દેહ સાથે એકતા બુદ્ધિ ટળી જાય, તેમ રાગભાવ સાથે પણ એકતા બુદ્ધિ ટળી જાય. આ એક બીજી વાત કરી હવે. દેહભાવ, દેહની સાથે રાગ, કારણ કે કોઈ પણ જોડા રાગથી થાય છે. આપણે ક્યાંય જોડાતા હોય કોઈ પરપદાર્થ સાથે, તો એમાં રાગ બુદ્ધિ કામ કરે છે. એ પદાર્થ પ્રત્યે રાગ થયો માટે જોડાય છે. જો પદાર્થ પ્રત્યે રાગ ન થાય તો એની સાથે જોડાતા નથી. એટલે કે છે બીજી મહત્વની વાત એ છે, જેમ દેહ સાથે એકતા બુદ્ધિ ટળી જાય, તેમ રાગાદી જે ભાવ છે તેની સાથે પણ એકતા બુદ્ધિ ટળી જાય. આ રાગ દેખાશે અને અંદર રાગની ધારા ઉઠી છે તેમ પણ દેખાશે, અને રાગની ધારાથી અલગ પડીને તમે રાગને જોઈ શકશો. રાગના દ્રષ્ટા બનવું તે જ્ઞાનનું કામ છે. આ કામ પણ જ્ઞાન જ કરે છે. જ્ઞાનથી જ આ બધા ભેદ પકડાય છે. જળ પદાર્થ એનામાં જ્ઞાન નથી, માટે આમાંનું કાંઈ એને પકડમાં આવતું નથી. આ ચેતન દ્રવ્ય એવું છે કે જેને જ્ઞાન છે એટલે આ બધી વસ્તુ પકડી શકે છે કે આ રાગ છે, આ દ્વેષ છે, આ ક્રોધ છે, આ માન છે, આ માયા છે, આ લોભ છે. આ બધું સેના કરીએ, સેનાથી જાણીએ છીએ? જ્ઞાનથી જાણીએ છીએ. આપણું જ્ઞાનગુણ છે માટે જાણીએ છીએ, જ્ઞાનગુણ ન હોય તો. પરંતુ અત્યારે તો રાગની ધારા ઉઠી નથી કે ભળ્યા નથી, રાગમાં ડૂબી જવાય છે. કેવી રીતે? માખી તેલમાં પડે એવી રીતે. એ જ માખી સાકરના ગાંગડા પર બેઠી હોય તો સ્વાદ પણ લે ને ઉડી પણ જાય. જો આમ સરસ દ્રષ્ટાંતથી સમજાય. એ જ જે માખી તેલમાં પડે તો ડૂબી જાય છે, એ જ માખી સાકર ઉપર જો હોય તો સ્વાદ લે અને મન થાય ત્યારે ઉઠીને ભાગી પણ જાય. તો એવી રીતે જે કોઈ પદાર્થ સંયોગમાં છે એ પદાર્થ સગા સંબંધી દેહ ઇન્દ્રિયો મન બધા સાથેનો એવો સંબંધ જો હોય, મન થાય ત્યાં સુધી સ્વાદ લઈએ અને મન ન થાય ત્યારે ત્યાંથી ઉઠીને વયા જઈએ, આવી જ્યારે અવસ્થા આવે ત્યારે રાગથી જોડાણ નથી એમ નક્કી થાય. દેહમાં હોવા છતાં દેહાતી અવસ્થા છે. એ રાગ થાય છે ત્યારે બરાબર છે. આપણું જોડાણ છે, આપણું જોડાણ કોઈ પણ પદાર્થ સાથે છે રાગને કારણે છે. રાગથી હા બે એવું છે, એ સમયે સમયે આત્મા ભાવ સ્વરૂપ હોવાને કારણે કંઈ ને કંઈ ભાવ તો કરે જ છે. હા, એમાં જે વિભાવ ભાવ છે, વિભાવ ભાવનું એક અંગ તે રાગ છે. વિભાવ ભાવનું એક અંગ તે રાગ છે. અને રાગ જેના પ્રત્યે આ વસ્તુ સારી છે એવું થયું એટલે જોડાયા, અને જેમ થાય કે ના આ વસ્તુમાં કાંઈ નથી એટલે રાગ તૂટી ગયો. પણ એ કામ કોણ કરશે બેન? એ અજ્ઞાન જ જ્ઞાન કરશે, જ્ઞાન જ એ કામ કરશે. આપણે આ પદાર્થ સારો છે એ માન્યતા અજ્ઞાનને કારણે કરી છે. અજ્ઞાન એટલે વિપરીત, એમ કે એમાં મોહભાવ થયો. મોહભાવ થયો, રંગ રૂપ વર્ષ સ્પર્શ કંઈ પણ એનું ગમ્યું આપણને, એ ગમ્યું એટલે એમાં રાગ થયો. બરાબર, હા. જો કર્મ ના, એમાં કર્મનો ઉદય આપણને જોડવા માટે થઈને ફરજ નથી પાડતો. હા, જો આપણે સાવધાન રહીએ તો નિમિત્ત ગમે તેવું હોય, કર્મનો ઉદય ગમે તેવો હોય, પણ માત્ર દ્રષ્ટાભાવથી જોઈ શકાય ખરું, અને એ જ તો પુરુષાર્થ છે. આવશે એના પછીના પારામાં, જો આવે છે. આવી એક ઘટના સમગ્ર જીવનમાં થવી જોઈએ. બે ધારામાંથી યથાર્થ ધારાનો સાધક સમ્યક નિર્ણય કરે અને શુદ્ધ સ્વરૂપમાં જો સ્થિર થાય તો સ્થિર થવાના પરિણામે કર્મ બંધાતા નથી. કર્મ બંધાય છે તે નિજવાસ થતો ન હોવાના કારણે, રાગાદી ભાવ થાય છે તે પોતાના સ્વરૂપમાં સ્થિર ન થવાને કારણે થાય છે. આ રાગાદી ભાવ થવાનું કારણ સ્વરૂપમાં સ્થિર નથી, ઉપયોગ બહાર જાય છે માટે રાગાદી ભાવ થાય છે. જો એમાંથી બહાર નીકળવું હોય તો સ્વરૂપમાં સ્થિર કરવું પડે. મારા સાહેબે સ્પષ્ટતા કરી છે, રાગાદી ભાવ થાય છે તે પોતાના સ્વરૂપમાં સ્થિર ન થવાને કારણે થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવાના કારણે કર્મ બંધાતા નથી, અને કર્મ બંધાતા નથી ત્યારે સંસારનો સમગ્ર ભય એનો ટળી જાય છે, અને ભય ટળતા જીવનમાં પ્રગાઢ પ્રશાંત અવસ્થા અનુભવે છે, તેને કૃપાળદેવ મોક્ષની અવસ્થા કહે છે. એટલે રાગાદી ભાવ, રાગ એટલે આદિ શબ્દ વાપરો એટલે રાગ પણ આવે, દ્વેષ પણ આવે, કશાય ભાવ પણ આવે, કોઈ પણ પ્રકારના આ બધા જે ભાવો જે સમયે આવે છે એનું કારણ આત્માનો ઉપયોગ બહાર જાય છે. જો આત્માનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં હોય તો આમાંનું કંઈ થવાની સંભાવના નથી, એટલી સ્પષ્ટતા અહીંયા ભગવાને કરી છે. અહીંયા અને કૃપા અહીંયા મારા સાહેબે પોતાના શબ્દમાં કહ્યું છે કે જો પોતાના સ્વરૂપમાં રહે તો આ જીવ રાગ ન કરે. વિચારવું આના ઉપર, તમને વિકલ્પ આવે? પોતાના સ્વરૂપમાં હોય તો એ રાગ કેવી રીતે કરી શકે? અનાદિથી અભ્યાસ આપણો જે છે અજ્ઞાનના આધાર ઉપર છે, આપણો અભ્યાસ છે પણ અજ્ઞાનના આધાર ઉપર છે. એટલે આપણે રાગને રાગ જાણતા નથી, આપણે એને સહજ લીધો રાગ છે એવું જાણતા નથી. આપણે તો મારું છે તો હું કહું છું ને મારું, એમાં કંઈ મેં ખોટું કીધું? હું એમ કહું છું આ મારું છે તો મારું કહેવા, મેં કાંઈ ખોટું કીધું તમને? હું હામો પ્રશ્ન કરી, આ મેં મારું છે મારું કહેવા ખોટું કીધું તમને? તો શું થયું? રાગથી આની યારે મારું જોડાણ છે, માટે હું માનું છું આ સત્ય છે એમ માનું છું. પણ જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે તો રાગના કારણે મારો આ નિશ્ચય છે, પણ જો રાગ તૂટી જાય તો આ નિશ્ચય બદલાતા વાર નહીં લાગે, અને એક નામ જ્ઞાન કરશે. એટલે અભ્યાસથી જ આ વસ્તુ, અનાદિનો અભ્યાસ એ જ છે કે રાગ બુદ્ધિથી જ આ સંસાર સેવો છે. આ સંસાર સેવો છે રાગ બુદ્ધિથી, જો રાગ ન હોત તો સંસારે ન હોત. એટલે વિતરાગ પરમાત્માને શું આપણે કહીએ છીએ? વિતરાગ, વિતરાગ શબ્દ સૂચક છે, રાગ રહિત અવસ્થા, એટલે એને સંસાર ન રહ્યો. આપણી રાગ યુક્ત અવસ્થા માટે સંસાર છે, જેને રાગ છોડ્યો એનો સંસાર ગયો.
હું આત્મા છું એવું બોધબીજ પ્રાપ્ત થયું છે, આત્મામાં ઉત્પન્ન થયું છે. એટલે અન્ય ભાવ છે, એ અન્ય ભાવ છે એનો વિચાર કર, જ્ઞાન ભાવે વિચાર કરીએ એટલે, જ્ઞાન ભાવનો વિચાર કરીએ એટલે સામે રાગ છે એ સહેજે સમાઈ જાય છે, પછી રાગ નથી રહેતો. અથવા તો બીજા કોઈ જે ભાવ છે, ક્રોધાદી ભાવ, વિકારો ભાવ છે, એ બધા કોઈ પણ ભાવ રહેતા નથી એની અંદરમાં, એવી રીતે થાય છે. એ કેવી રીતે રાગ મટે એમ તમે જે વાત કરી ને, એના માટે કે રાગ જાણ્યો, રાગને જોયો કે આ રાગ છે, પછી એના ઉપર વિચાર કરવાનો કે રાગ થવાનું કારણ શું થયું. તો કારણ પરમા ઉપયોગ ગયો, પરમા ઉપયોગ ગયો તો એ તો હું નથી એમ, ભેદ ભેદજ્ઞાન છે ને, બોધબીજ પામ્યો છે આત્મા એટલે ભેદજ્ઞાન થયું ને કે આ તો મારું નથી, પર છે. એ વાત પણ આવી કે મારું નથી, જોઈતું નથી એવું છે, એટલે પછી બધા રાગ રાગાદી ભાવ જે છે એ ભાવ પછી સહેજે સમાઈ જાય. જ્યાં સુધી તમે આત્મબોધનો વિચાર ન કરો, આત્મામાં બોધ પામ, બોધ છે નો પામે આત્મામાં, આત્માએ પોતાને પોતાનો બોધ પામે કે હું આત્મા છું એવો બોધ પામે, તો એ જ્યાં સુધી એ વાત બરોબર નિર્ણયમાં નહીં આવે ને ત્યાં સુધી બધા ઘણા બધા વિકલ્પ રહેશે કે આમ કેમ થયું ને આમ કેમ થયું. એટલે એના ઉપર વારંવાર વિચાર કરવો કે હું આત્મા છું એ, આમાં આમાં પણ મહારાજ સાહેબે બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે કે હું કેવી રીતે આત્મા છું એમ, એની વાત આગળ આગળના પાનામાં જ આવી ગઈ છે. ભાઈએ પણ સમજાવ્યું આપણને કે હું આત્મા છું એવો નિર્ણય થઈ જાય, એ નિર્ણય થઈ જાય ભલે આપણને અનુભવ નથી થયો પણ નિર્ણય થયો એટલે પ્રતીતિ તો થઈ ને. પછી એમાં મૂળ માર્ગની ગાથાનું પણ સમજાવ્યું, નિર્ણય થયો પ્રતીતિમાં આવ્યું, પ્રતીતિમાં આવ્યું એટલે એટલું તો આપણે વિચારી તો કરી શકીએ ને એમ. એ જે વિચાર થાય છે ને એ જ્ઞાન વિચાર થાય, તાત્વિક વિચાર થાય, એમાં બીજો વિચાર નહીં થાય આપણને કે મારે આ જોઈ છે મને આમાંથી સુખ ઉત્પન્ન થશે, એ એવી જાતની બધી ભાવના આપણામાં નહીં આવે એમ, એ રીતનું થશે. એટલે જ્યારે જ્યારે એવા વિકલ્પ ઉઠે ત્યારે પાછું ફરી ફરી વિચારવું કે હું તો આત્મા છું આ પર છે એમ. એ
કોઈ પણ પદાર્થ જેના પ્રત્યે આપણને રાગ થાય છે એના માત્ર માત્ર એક ટૂંકો વિચાર કરીએ કે જેના માટે આપણને રાગ થાય છે એ પદાર્થ ઉપર આપણી પર્યાય દ્રષ્ટિ છે કે તત્વદ્રષ્ટિ છે. જો પર્યાય દ્રષ્ટિ હશે તો રાગ થશે અને તત્વદ્રષ્ટિ હશે તો રાગ નહીં થાય. બહુ ટૂંકામાં સમજવું તો આટલું. એટલે આપણે સામાન્ય રીતે ટેવાયેલા છીએ પર્યાય દ્રષ્ટિ, આ આનો રંગ સારો છે, રૂપ સારું છે, આકાર સારો છે, ગમે તેવો સુવાળો પદાર્થ છે, આ બધી જે પર્યાય દ્રષ્ટિ છે, આ પર્યાય દ્રષ્ટિ જો જાય અને તત્વદ્રષ્ટિ આવે કે બધું હોય પણ છે તો પૂતગલની જાત, સડવું ટળવું હે સમયે સમયે ગળવું એવા સ્વભાવવાળા પદાર્થ છે, આને ગમે તેટલો સાચવી સંભાળીને રાખીશ તો આ નિત્ય નથી અને હું આ વિચાર કરનારો નિત્ય છું, આ ભેદ જ્ઞાન એક વખત આવી જાય એટલે આ ઉપરની પર્યાય દ્રષ્ટિ હટી જાય અને પર્યાય દ્રષ્ટિ હટે પછી રાગને કારણ નથી, રાગનો આધાર તૂટી ગયો. એટલે દ્રષ્ટિ ફેરવવાની છે, માત્ર દ્રષ્ટિ બદલવાની છે. આપણી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ જો તૂટી જાય અને તાત્વિક તત્વ દ્રષ્ટિ આવી જાય તો રાગ તૂટતા વાર નહીં લાગે બેન, થઈ જશે. વિચારજો. થોડું આગળ હવે વિચારીએ તો આગળના પારામાં એક વાક્ય બહુ સરસ છે. મોક્ષની જગ્યા માટેના વિકલ્પ જીવ કરે, મોક્ષ ક્યાં છે ને, શિથિલા ક્યાં આવીને, કેવડી છે ને, તો કે આ બધી વસ્તુમાં પડવાની જરૂર નથી. સરસ વાત શું કરી, મોક્ષનો અનુભવ આ દેહમાં રહીને થશે. જ્યાં સુધી મોક્ષનો અનુભવ ન થાય ત્યાં સુધી મોક્ષના સ્થળ સંબંધિત મોક્ષની પ્રાપ્તિ આપણને નહીં થાય. એ શિથિલા કેવડી મોટી છે, કેટલી લાંબી છે, અંદર જગ્યા છે કે નહીં, એની ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી. હા, આપણે અહીંયા જાશું તો અહીંયા રિઝર્વેશન કરાવશું મળશે જગ્યા, કે વગર રિઝર્વેશન જગ્યા મળી જશે? અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડશે કે ધક્કા મુક્કી થશે, ધક્કા ખાતા ખાતા જાઓ? કાંઈ વિકલ્પ કરવાની જરૂર નથી. અહીંયા સરસ મારા સાહેબે કીધું કે મોક્ષનો અનુભવ આ દેહ મારીને કરવાનો છે. આ દેહ મારીને નહીં થાય તો ત્યાં પણ નહીં અનુભવમાં આવ્યો, ત્યાં સુધી પહોંચાશે જ નહીં. જ્ઞાની પુરુષનું કેવું છે કે સાધકને અહીંયા એવો અનુભવ થાય છે, પણ તે કેવી રીતે થાય તેને બે કાર્ય કરવા પડે. આ મોક્ષનો અનુભવની વાત કરી તો થાય કેમ? તો કે આ જ પ્રકારે પાછી એ જ વાત ઉપર આવ્યા, કર્મધારાને તોડવી પડે અને આત્મા સાથે પોતાની ધારાને જોડવી પડે. ઉપયોગ ધારા કઈ? પોતાની ધારા એટલે ઉપયોગ. આ ઉપયોગ અત્યારે કર્મની સાથે જોડાયેલો છે, ત્યાંથી છોડી અને સ્વરૂપની સાથે જોડી દેવાનો છે. આ કામ થાય તો મોક્ષની અવસ્થાનો અનુભવ પણ થાય એમ કેવું છે. એટલે પછી તુકારામજીનું અને દેવચંદ્રજી મહારાજની પંક્તિઓ લઈને પણ કહ્યું એ ક્યાં તોડવું ને ક્યાં જોડવું, બસ આ વિવેક, આનું નામ છે વિવેક. અહીંયાથી તોડવાનો અને અહીંથી જોડવાનો, બસ એટલું. આપણે નોકરી બદલાવી હોય, કોઈ સારી નોકરી જવું હોય તો શું કરીએ? જૂની નોકરી તોડીએ તો નવી નોકરીએ જાય ને. તો આ જૂની નોકરી તોડો અને નવી નોકરીમાં જાઓ. અહીંયા લાખનો પગાર છે ને માં 1.5 લાખનો છે, તો શું કરવું છે? કે 1.5 લાખવાળામાં જાવું છે તો લાખવાળી છોડવી તો પડે ને. આ લાખ રાખવા છે ને 1.5 લાખ એ રાખવા નથી થતું, એવી વાત અહીંયા છે. પછી કહે છે પૂતગલ સાથે જે આ બધાનો સરવાળો એક શબ્દમાં કેવો હોય તો કહેવાય પૂતગલ. સમગ્ર જગત જે દેખાય છે તે એક શબ્દ પૂતગલ માત્રમાં આવી જાય છે. પૂતગલથી બીજું કાંઈ નથી. જગત એટલે શું? જગત એટલે આત્મા સિવાયનું બધું જગત. આત્મા પોતાના સ્વરૂપ સિવાયનું જે કાંઈ છે તે જગત. જીવ, જગત અને જગદીશ વેદાંતમાં ત્રણ માર્ગ આ રીતે ત્રણ બતાવે તત્વો, એના પર દ્રષ્ટિ કરાવે છે. જીવને જાણ, જગતને જાણ અને જગદીશને જાણ. અહીંયા આપણે જૈન દર્શનમાં બે વાત ઉપર મુખ્યતા કરી છે, જીવ અને જગત. અહીંયા આપણે જગદીશને જરાક બીજી રીતે મૂક્યા છે ને, એટલે આપણે એ ચર્ચામાં નથી જવું. એ ભેદ તો હોય, આપણે એને ક્યાં સાથે લેવા દેવા નથી, પણ આટલું જાણીએ ને કે જીવ અને કૃપાળુદેવની ભાષામાં કહીએ તો જીવ અને અજીવ આ બે વસ્તુનો પહેલાં વિવેક કરી લે. અને તું જીવ છો, તું તારામાં રહે, અજીવને એક બાજુ મૂકી દે, કેમ કે તારું નથી, તારું ક્યારે હતું નહીં, આજે છે નહીં અને ભાવિમાં કોઈ કાળે તારું થવાનું નથી, માટે એના સંબંધી તારી વિચારણા છોડી દે. અજીવ સંબંધી બધી વિચારણા છોડી દે, જગત સંબંધની વિચારણા છોડી દે અને તારા સંબંધી વિચારણા કર. અને એ કરીને જેટલો જેટલો વિચાર કર, એટલું જેનું તે જેટલો તને ઉઘાડ થાય એ પ્રમાણે અંદરમાં ઠરવાનો પ્રયત્ન કર. બસ આટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. અને પૂરેપૂરો તું જ્યારે ઠરી જાય ત્યારે મોક્ષપદની અવસ્થા જ છે તને. આત્મા સિવાય બીજું તેની સાથે પ્રીતિ જોડી દે. પર એટલે શું? પર એટલે બીજું. આત્મા સાથે, આત્મા સિવાય બીજું અને તેની સાથે પ્રીતિ જોડી છે. આપણે પ્રેમ તો કર્યો પણ ખોટી જગ્યાએ કર્યો છે. એ ખોટી જગ્યા બદલવાની છે. તમે ખરેખર પ્રેમી થઈને જાન આપો છો, આપ્યો છે. લોકો પૈસા માટે જાન આપે, કૌરવ પાંડવો લેડા સેના માટે જાન આપ્યો, યુદ્ધ થયું, હજારોનો ખાતમ કર્યો, કોના માટે? કોઈ સત્તા માટે, કોઈ દેશ માટે, કોઈ રૂપ માટે, કોઈ પૈસા માટે, એમ જાન તો કુરબાન કરે છે, પણ શું મળ્યું? જળ માટે જાન આપ્યું. જે કંઈ આ મહેનત જીભે કરી છે એનો પુરુષાર્થ સવડો કે અવળો એ અહીંયા બતાવે છે કે અત્યાર સુધી જે કંઈ પુરુષાર્થ કર્યો એ અવળો કર્યો. જે પર છે એ પર સંબંધી પુરુષાર્થ કર્યો, સ્વ સંબંધી પુરુષાર્થ કર્યો નથી આ જીવે, એટલે એનું પરિભ્રમણ ચાલુ છે. જે દિવસે સ્વ સંબંધી પુરુષાર્થ થાય અને પર સંબંધી પુરુષાર્થ છૂટી જાય ત્યારે એનું કામની શરૂઆત થાય. લેમ કરીને અહીંયા છેલ્લે કીધું પ્રીતિ અનંતી પર થકી. એક પૂતગલ સાથે પ્રેમ કર્યો, પૂતગલ જગતમાં અનંત છે. દેવચંદ્રી કહે છે આ પ્રીતિ તોડવી પડશે અને તોડવા માટે સાહસ કરવું પડશે. આ પ્રીતિનો ઢાળો તોડવો મુશ્કેલ છે. આ લોખંડની સાંકળ નથી કે તૂટી જાય, આ તો કાચા સૂતરના ધાગા છે. પણ સાહેબ એ કાચા સૂતરના ધાગા તોડવા મુશ્કેલ છે, ભલભલા તોડી શકતા નથી. જુઓ કેવી સરસ વાત કરે. લોખંડની સાંકળ તૂટે પણ સૂતરનો તાંતણો ન તૂટે, કારણ કે સૂતરના તાંતણાની એમાં રાગથી બંધન જોડાયેલું છે. લોખંડની સાંકળ તોડવી છે ને ત્યારે એક નિશ્ચય છે, મૂકો છીણીને મારો હથોડો, તોડવું છે એટલે તોડવું જ છે, એવો આ સૂત્રનો તાંતળ તોડવા માટે નિશ્ચય થાય તો એ ત્યારે તૂટે, ત્યાં સુધી તૂટે નહીં. એવી સરસ વાત કરી. અહીંયા આપણો સમય પૂરો થાય છે, વિશેષ અવસરે વિચારશું.
સુખ ધામ અનંત સુસંત ચહિ દિન રાત રહે સજ ધ્યાન.